તારીખ 21/4/1979 ના રોજ પૂજ્ય ગુરુદેવ શ્રી નો સમયસર ગાયતા 31 ઉપવાસ પ્રવચન
નમો લોય સૌ હરિહંતાણમ નમો લોય સૌ સિદ્ધાણમ નમો લોય સૌ આયુર્યાણ નમો લોય સૌ ઉજ્જાયાણમ નમો લોય સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ ચૈ ઓમકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ મંગળમ કુંકુંદારી ઉજેન્દ્ર મંગળમ નમઃ સ્વાનુભૂત્યાસ્તિ ચિત સ્વભાય ભવાય સર્વાભાવ નિદાતા
આ સમય ઉપદેશ નિદાતા ઇન્દ્રિયને જીતવી એની વ્યાખ્યા છે. ઇન્દ્રી કેવી કોને એક દ્રુબિંદ એટલે જળ શરીર પરિણામે પ્રાપ્ત દ્રવિંદ્રિ એક ભાવેન્દ્રી જે ખંડ ખંડ એક એક વિષયને જે જ્ઞાન ખંડ ખંડ જણાવે એ ભાવેન્દ્રિ અને એના વિષયો બાય પદાર્થો એને પણ ઇન્દ્રિય કહેવામાં આવી છે. દ્રવિન્દ્રિય ભાવેન્દ્રિય ને એના વિષયો એને ઇન્દ્રિયા એની સામે ભગવાન એટલો અનિન્દ્રિય છે. એની વાત છે ભાઈ એ ભાવેન્દ્રિય આવી જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જીવો વિષયોને ખણખણ ગ્રહણ કરે છે. પરદ્રવ તો કઈ રહી ગયા દૂર, દેવગુરુ શાસ્ત્ર પણ પર રહી ગયા. ત્યાં તો જે જ્ઞાનનો વર્તમાન પર્યાયમાં વિકાસ ખંડ જ્ઞાન છે, એક એક વિષયને જે જાણે છે એ પણ આત્માને આશ્રય કરવા લાયક નથી. સંયોગ જે સંયોગી ચીજ છે એ તો ભિન્ન છે, એનો તો આશ્રય કરવા જેવો નથી. જેને હિત કરવું હોય એને અંદરમાં પુનઃને પાપના ભાવ થાય રહ્યા એનો પણ આશ્રય અને અવલંબન હોવા જરૂરી. ત્રીજો અહીંયા ભાવેન્દ્રિય જે છે અહીં પહોંચવું ગમતને પસંદ બીજા રસ્તે ચડી ગયા હોય એને આ રસ્તો હાથ આવવો પસંદ કે છે કે જે અહીંયા જ્ઞાનની વર્તમાન દિશામાં જે જ્ઞાન વર્તમાન ખંડ ખંડને જણાવે અથવા જે જ્ઞાન એક એક વિષયને જાણે એ પણ આશ્રય કરવા જેવું નથી. છે એવી ભાવેન્દ્રિયોને અંતરની જ્ઞાનની પર્યાય વ્યક્ત જે પ્રગટ છે તે ખંડ ખંડને જ્ઞાનને જણાવે છે અથવા તે જ્ઞાનનો પર્યાય એક એક એના ઇન્દ્રિયનો વિષય છે તેને જણાવે છે. માટે તે ઇન્દ્રિયને લક્ષ તેનાથી છોડીને એની વાત બહુ પ્રતીતિમાં આવતા અખંડિત ચૈતન્ય શક્તિ પણ આવેલી અંદર ચૈતન્ય સ્વભાવ જાણર સ્વભાવની મૂર્તિ પ્રભુ ચૈતન્ય શક્તિના સામર્થવાનું ચૈતન્યનું જાણવા દેખવાના સ્વભાવમાં સામર્થ વાળું જે તત્વ છે એ ચૈતન્ય શક્તિ પણ એ ચૈતન્ય શક્તિ આટલા શબ્દ વાપર્યા છે. અખંડ એક ચૈતન્ય શક્તિ વળી આમ ખંડ ખંડ ભેદ ભેદ વિષયને જાણનાર ઇન્દ્રી તેને પણ છોડવા જેવી છે. જેને આત્માનું કલ્યાણ સંન્યક દર્શન પ્રથમ ભૂમિકા ધર્મની પહેલી પહેલી સિદ્ધિ તેનું પગથિયું એ જેને પ્રગટ કરવું હોય એને ભાવેન્દ્રિય તરફનો દર છોડી દેવું. આ સંયોગને તો લક્ષ્માથી છોડી દેવા, દ્રવિન્દ્રિયને લક્ષ્માથી છોડી દેવા, ભાવેન્દ્રિયનું જ્ઞાન ખંડ ખંડ જણાવે તેથી તેનાથી અખંડ જ્ઞાન જણાય નહીં, માટે તે ખંડ ખંડ જ્ઞાન જણાવે એવી ઇન્દ્રિયનો લક્ષ છોડી દેવો. ત્યારે કેવું છે આત્મા અખંડ અખંડ એ ચૈતન્ય શક્તિ પરિકાશી જેમાં ત્રણ કાળ ત્રણ નો જાણવાનો સ્વભાવ એવી અખંડ એક ચૈતન્ય શક્તિ અંદર આત્માની છે. એના વળી પ્રકૃતિમાં આવતા ચાલો એ શબ્દ છે અખંડ એક ચૈતન્ય શક્તિ વળી એને પ્રતીતિમાં આવતા આ બાજુનું લક્ષ છોડી દ્રષ્ટિ ગુલાટ થાય છે. જે દ્રષ્ટિ વર્તમાન ખંડ જ્ઞાન ઉપર અનાદિથી રમીને ટકી રહી છે તે સંસાર અને પરિભ્રમણનું કારણ છે. એ દ્રષ્ટિનો પલટો મારું જ્યાં અખંડ ચૈતન્ય શક્તિ પ્રતીતિમાં આવે એવી ચીર અંદર છે. આવી વાત સાંભળવી પસંદ પડે માર્ગ બીજો નથી પ્રભુ. ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર એની દેવધનીમાં આ આવ્યું. સંતોએ આગમની રચના કરી એમાં આ એક આગમની રચના છે. પ્રભુ તારું કામ જન્મ મરણના અંતને લાવવાનું હોય તો અંદર ચૈતન્ય શક્તિ જે પ્રતીતિમાં આવે છે અખંડ એક તેના બળવળી તેના વળી સર્વથા પોતાથી જુદી જાણી. રાગ દયાદાન વ્રતાદિના વિકલ્પો શુભ એની તો ક્યાંય વાત જ નહીં, કારણ કે એમ વસ્તુમાં નથી અને તે રાગમાં વસ્તુ નથી. આ ભાવેન્દ્રી તો એની પર્યાયમાં છે. સમજાય છે? કાંઈ આ શરીર વાણી મન આ ચીજો છે એ તો એ પ્રભુ ચૈતન્યમાં છે જ નહીં, એનો તો અત્યંત અભાવ છે. એથી જેનો અત્યંત અભાવ છે તેનો એનો આશ્રય કરી ધર્મ થાય નહીં, તેનો આશ્રય કરી સંન્યક દર્શન થાય. સંન્યક દર્શન નામ ધર્મની પહેલી સિદ્ધિ. પણ એ સંયોગને લક્ષે તો ન થાય, પણ પુનને પાપના ભાવના ભગવાનની ભક્તિ આદી હો એને લક્ષે, કેમ કે એ ભાવ સ્વરૂપમાં નથી તેથી તેને લક્ષે પણ અખંડ જ્ઞાન સાધન ખાઈ શકે નહીં. એ તો એક તો રહ્યું, પણ ભાવેન્દ્રી જેની પર્યાયમાં છે રાજવિષ્ણુ નથી પરવસ્તુ નથી પણ ભાવ ઇન્દ્રિય તો વર્તમાન અંશ સૂક્ષ્મ જ્ઞાનનો વિકાસનો અંશ છે, એ અસ્થિપણે છે, છતાં તે અંશ છે. તે અંશ તે ખંડખંડને જણાવે છે, તેથી તે સંસારનું કારણ છે. આ હા હા જીણું છે પ્રભુ. દુનિયાને એકાંત લાગે માને આ વસ્તુ ખૂબ અલૌકિક છે. ત્રણલોકના નાથ તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમેશ્વર એની આ વાણી એનો અદ્ભુત ધ્વનિ છે. અને એ વાણી કહો કે વાગ્યમ કહો કે ભગવાન કહો, બધું એક સાચું. એ વાણીનો એવો પુકાર છે, પ્રભુ તને જો જન્મ મરણ ચોરાશી લાખના અવતાર કર્યા, એના રખડમુંમાં અંત લાવવો હોય તો આ સર્પ તો એ ભાવેન્દ્રી જે જ્ઞાનની એક સમયની પર્યાય અવસ્થા જે ખંડ ખંડ જ્ઞાનને જણાવે તેનાથી પણ લખ છોડી દે. ત્યારે ક્યાં લક્ષ કરવું કે પ્રતીતિમાં આવતા એવું અનંત ચૈતન્ય શક્તિ આત્મા અંદર જેનું હોવાપણું જેની સત્તા જેનું અસ્તિત્વપણું ચૈતન શક્તિ વળી કરીને પ્રતીતિમાં આવે એવું એનું અસ્તિત્વ છે. અરે આવી ભાષા શું થાય, માર્ગ રાખું જુદા થતું. અહીં કે છે એ અખંડ એ ચૈતન શક્તિ પણ આવેલી સર્વથા નહી છે તો એનો પર્યાયનો અંશ, છતાં સર્વથા તેનો લગ છોડી અને તેનાથી જુદો પડી જાય અંદર. જ્યાં ભગવાન ચૈતન્ય શક્તિ સંપન્ન બિરાજે છે, જેનું હોવાપણું છે, જેનું કાયમ હોવાપણું છે, જેનું ધ્રુવપણું છે, જેમાં પલટો મારે તે પર્યાયનો પણ જેમાં અભાવ છે, એવો જે ચૈતન્ય શક્તિ સ્વભાવ ભગવાન એ પ્રતીતિમાં આવે છે, એને લાવીને ભાવેન્દ્રીને જીત જુદી પાડે, સરખા જુદી પાડે. કથનથી તે જ્ઞાનની પર્યાય મારીએ ને કથનથી દ્રવ્યમાં નહીં, એમ નહીં. તો વળી અંદર દયાદાન ભક્તિના પરિણામ જીણવું પડે. પ્રભુ તારી જાત જુદી છે અંદર નાથ, અંદર સચિદાનંદ પ્રભુ અનંત અનંત આનંદ આદિ ગુણનો ગોદામ છે. એ ગોદામમાં પાર ન આવે એવી સત્યનો સંગ્રહ છે, એવો એ ભગવાન આત્મા એને ભાવિન્દ્રિયના અંશમાંથી પ્રતીતિ છોડી દઈ અને ચૈતન્ય શક્તિની સત્તાનો હોવાપણું કાયમ છે કાયમ છે તેના પ્રતીતિમાં લાવી અને ઇન્દ્રિયોથી જુદો થઈ જાય. આવી વાત છે ભાઈ સાવીને કામે પડે એવી વાત છે. બાપા શું કહીએ, આય કે છે એ સરથા પોતાથી પોતે એટલે ચૈતન્ય શક્તિ સ્વરૂપ શુદ્ધ ધ્રુવ તેની દ્રષ્ટિ વળી ખંડ ખંડ જ્ઞાનને પોતાથી સર્વથા જુદું કર્યું. શક્તિ તો સિદ્ધ કરી એ તો થયું, પર્યાય છે જ્ઞાનમાં ખનખન જણાય છે ખરું, પણ તેના અસ્તિત્વના લક્ષ્મને છોડી દઈ અને ત્રિકાળી જ્ઞાન ચૈતન્ય મૂર્તિની હયાતી મોજુદગી ચૈતન્ય સત્તા તેના આશ્રયમાં પ્રતીતિ કરીને ભાવેન્દ્રિયના ખંડથી જુદો પડ પ્રભુ. હા હા હા, તને ત્યાં સંગત દર્શન થશે. યા છે તો ધ્યાનની વાતો, ભાવેન્દ્રિયનું લક્ષ છોડવું અને એ જવું, અંદરમાં ત્યાં ધ્યાન હોય છે. અંતરમાં ધ્યાન ધ્યેયમાં વર્તમાન પર્યાયને પૂર્ણ ધ્યેયમાં લઈને જ્યાં એકાગ્ર થાય છે ત્યારે તે ધ્યાનમાં સંગત દર્શન થાય છે. હા હા હા, ધર્મની પહેલી સીધી અને પહેલું પગથિયું પ્રભુ, બીજા પગથિયા તો આકાશ છે. પહેલી હજી આ શરૂઆત વિના બીજા પગથિયા ક્યાંથી આવશે? એ પહેલું જો કરવું હોય તો પ્રભુ, હા હા હા, આ શું પડે લોકોને એમ લાગે કે આ તો બધું વ્યવહાર ખપાઈ જાય છે. વ્યવહાર તો ખપાય છે, સંયોગનો તો ભાવ કરાવાય છે, પણ ખનખન ઇન્દ્રિયનો પર્યાય છે તેનો અહીંયા અભાવ કરાવાય છે. સમજાય એમ છે પ્રભુ? હું ત્રણ લોકનો નાથ પ્રભુ, અંદર ચૈતન તને ભગવાન તરીકે બોલાવે, પ્રભુ તને પ્રભુ તરીકે સંબોધે અને તું સામર્પણે રહે, પ્રભુ ન પાલવે એમ તને હવે. આ હા હા, પામર પર્યાયને અંશને માનવો અને દયાદાન ભક્તિના પરિણામથી મુક્તિ માનવી પામર મિથ્યા દ્રષ્ટિ છે. હા હા હા, પ્રભુનો પુકાર છે, ભગવાન અવબોધ સિંધુ છે. છેલ્લી ગાથા છે, જીવની છેલ્લી 32મી શ્લોક છે આમાં. એમાં એમ કહ્યું પ્રભુ, ભગવાન અવબોધ સિંધુ એ તો જ્ઞાનનો દરિયો છે. હા હા હા, એમાં અતિન્દ્રિય આનંદારી આનંદ ગુણો સમુદ્રમાં જેમ પાણી હિલોળે હલે છે એમ અંદર આનંદ ગુણા હિલોળે પડેલા છે, એને હલાવવા એ તારી શક્તિ છે. કુટસ્થ પડ્યા છે ધ્રુવ રૂપે. સમજાય તો સમજવું પ્રભુ. વિતરાગ ત્રણ લોકના નાથ, જેની પાસે ઇન્દ્રો 32 લાખ વૈમાનના લાડા, એક એક વૈમાનમાં અસંગદેવ એના સ્વામી એ સાંભળવા આવતા છે પ્રભુ. એ વાત કેવી હોય? એ વાત કોઈ અલૌકિક છે? એ વાત ત્યાં કે છે, એ વાત જેવી શ્રવણ ભગવાનના સમૂહ ક્ષણમાં જેવી સાંભળી છે અને અનુભવમાં આવી છે તેવી વાત સંતો બહાર ટીકા દ્વારા મૂકે છે. હા હા હા, પણ મૂચપ્પાને સૂજવી પ્રભુ બહુ મુશ્કેલ છે. સાધારણ સાધારણ વાતમાં એને મહિમા અને મૂચપ આવી જાય છે, એનું અહંપણું આવી જાય, એમાં ટીકાડીના અહંપણું એમાં અભાવ થઈ જાય છે. હા હા, એવો જે ભગવાન આત્મા એને સર્વથા પોતે પ્રભુ ચૈતન્ય શક્તિના આલમનથી જુદી જાણી, એ ભાવેન્દ્રનું જીતવું થયું. ભાવેન્દ્ર એટલે આમ રાકડા નાખવાનામાં આંખું બંધ કરી દીધું એમ નહીં. હા હા હા, એ તો બધી દરવેન્દ્રની વાત જગના, પણ અંદર જે જ્ઞાનનો પર્યાય પ્રગટ પરને જોવા તરફ ઢળેલો છે તે અંશનો ન છોડી દે. શું કહ્યું પ્રભુ? કે જે આ વસ્તુ છે અંદર ચૈતન્ય ધ્રુવ આનંદ નો નાથ, એની વર્તમાન પર્યાય પ્રગટ જે અવસ્થા છે એ બાય આ બાજુ ઢળેલી છે, એ ભલે ત્યાં રહી, એ પર્યાયના અંદર નહીં વાળી શકાય. સમજાય છે? કાંઈ જે બાયમાં વળેલી છે એ તો ત્યાં છે, એ વળેલીને અહીં વાળી નહીં શકાય. ત્યારે હવે જે પર્યાય પરતર વળેલી છે તેનો રસ છોડી દઈ અને ચૈતન્ય નાયક સ્વરૂપ ચૈતન્ય શક્તિનો ભંડાર આનંદ ગુણનો સંગ્રહાલય સંગ્રહનું સ્થાન પ્રભુ છે ત્યાં તું એને દ્રષ્ટિ દે. હા હા હા, તને તારા પૂર્ણ આત્માની જ્ઞાનના ભાન સહિત પ્રતીતિ થઈ અને તને તેમાં આત્માના આનંદનો સાર આવશે. હા હા હા, બહારના અનાદિકાળમાં આ ક્રિયા કરીને આ કરીને આ કરીને પ્રભુ એમાં રાગનો સાર છે. હા, તો પ્રભુ ત્યાં સુધી એમ કે અમારી સામે જોતા પ્રભુ તને રાગ થાય તે તને આકુરતાને દુઃખ છે. હા હા હા, અહીંયા તો એ ઉપરાંત જ્ઞાનની એક સમયની અવસ્થા તર્પના લક્ષને છોડી ઠીકાણી મોજૂદગી સત્તા ચૈતન્ય સત્તા પ્રભુ બિરાજે છે એના ઉપર દ્રષ્ટિ કરી તેની પ્રતીતિ કરી અને એમાં એકાગ્ર થા કે જેથી તે ભાવિંદ્રી જીતાય એટલે કે તારામાં રહે નહીં, એનું નામ સંયમ દર્શન. અને સંયમ જ્ઞાન ધર્મની પહેલી સીધી કહે છે. આકરો લાગતો હોય કે આવી વાત તો બહુ ઊંચે છે, ઊંચે કે નીચે કે ભૂલ, એ પહેલી સંયમ દર્શનની દશા. હા હા, એ ભાવેન્દ્રિયની વાત થઈ, સર્વેન્દ્રિયનો થઈ ત્રીજો બોધ. હવે ત્રીજો બોધ જીતવાની વાત કરે છે. ગ્રાહ્ય એટલે કે આત્મામાં જણાવવા લાયક, ગ્રાહ્યની વ્યાખ્યા આત્મામાં જણાવવા લાયક જે જ્ઞેયો એટલે આત્મા સિવાયના સ્ત્રી કુટુંબ પરિવાર દેશ દેવગુરુ ને શાસ્ત્રો એ બધા જ્ઞાનમાં ગ્રાહ્ય નામ જણાવવા લાયક છે. ગ્રાહ્ય નામ જ્ઞેય તરીકે પ્રમેય તરીકે પ્રમેય પ્રવિશેષે મેય એટલે માપ, પર વસ્તુનો પ્રમેય એટલે માપ કરવા લાયક છે. પર વસ્તુ એ પ્રમેય છે પણ માપ કરનારો પ્રમાણ શું છો? હા હા હા, આવી વાત ભગવાન અનંતકાળ થયા પ્રભુ એ અબજોપતિ અનંતવાર થયો, ભિખારી અનંતવાર થયો, દેવ મનુષ્યની સંખ્યાના ભોગ કર્યા એના કરતા અસંખ્ય ગુણા અનંતા સ્વર્ગના ભોગ કર્યા. તો સ્વર્ગના ભોગ કર્યા એ કઈ પુનથી કર્યા છે નહીં ને ભાઈ, એવા પુન પણ અનંતવાર કર્યા એ કોઈ જન્મ મરણના અંતનું કારણ નથી. હા હા હા, એ ગ્રાહ્ય છે. તારા સિવાયના જેટલા પદાર્થો છે એ તને ગ્રાહ્ય નામ જણાવવા લાયક છે. અને ગ્રાહક તું જાણનારો છો, ગ્રાહક આપો વેપારમાં આવે માલ લેવાનું ઘરા કરો, ઘરા કહેવો નથી કહેતા એમ પ્રભુ. તું ગ્રાહક તેનો ગ્રાહક કે અનંત પ્રાયાજી પદાર્થ છે તેને જાણનારો ગ્રાહક તું છો. એમાં છે ને શબ્દ બાપુ આવી તો વાત સાંભળવી, એ ભાઈશાળી જેને હોય તેને એને તો કાને પડવી છે. શું કરીએ? ગ્રાહ્ય ગ્રાહક બેના અર્થ કર્યા. ગ્રાહ્ય એટલે જણાવવા લાયક ચીજો, અને ગ્રાહક એટલે જાણનારો આત્મા, એ બેના અર્થ થાય છે. ગ્રાહ્ય પ્રમેય અને ગ્રાહક પ્રમાણ. ગ્રાહ્ય જણાવવા લાયક, ગ્રાહક જાણનારો, આ જાય ગ્રાહકનો અર્થ થાય છે. એ ગ્રાહ્યમાં તો પ્રભુ પરમેશ્વર કહે છે કે હું પણ એ તારા જ્ઞાનનો ગ્રાહ જોઈ છું. એ પરજ્ઞેય છું, તારા જ્ઞાનમાં ગ્રાહક નામ જ્ઞાનમાં, ગ્રાહક એટલે જાણનારનામાં, તારા જાણનારમાં. પ્રભુ એમ કહે, પ્રણલોકનો નાથ ઇન્દ્રની સમક્ષ એમ કહે કે હું એક પ્રમેય છું, તારા જ્ઞાનમાં જ્ઞેય પરજ્ઞેય તરીકે છું. તારા જ્ઞાનમાં હું તારો છું એમ છે નહીં. બાયડી છોકરા કુટુંબ દુકાન તો બેની નહીં, હું ત્રણલોકનો નાથ એમ કહે પ્રભુ. તારી ગ્રાહક પ્રભુતાની શક્તિમાં અમે તો પરજ્ઞેય તરીકે ગ્રાહ્ય થઈએ, જ્ઞેય થઈએ. આવું સાંભળવું કઠણ પડે. એ લોકો બિચારા ક્યાંક બીજે રસ્તે ચડી ગયા છે. પરમાત્મા ત્રિલોકનાથનો પંથ જે છે એ કોઈ પંથ વાળો નથી, વસ્તુનું સ્વરૂપ છે. જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું ભગવાને જોયું, અનુભવ્યું, તેવું ઈચ્છા વિના વાણી દ્વારા નીકળ્યું. ઈચ્છા વિના ઈચ્છા ક્યાં છે એને સમજાય છે? કાંઈ એ વાણી આવી આ કુંદકુંડાચાર જ્યાથા અડધી સાંભળી. બહુ વાતું હાકરી પડે. તે ગ્રાહક ગ્રાહક લક્ષણ વાળા એને લખું કીધું કે ભગવાન કે છે કે હું અને મારી વાણી. મારી વાણી એટલે એને ક્યાં વાણી? વાણી તો જરૂરી છે, પણ નિમિત્ત કેમ? પ્રથમ ભગવાનની ઓમ ધ્વનિ નીકળે તો ભગવાનની વાણી એમ કહેવાય. વાણી તો જડની છે, વાણી આપવાની છે ને આત્મામાંથી વાણી નીકળતી નથી. એ ભાષા વર્ગણાના પરમાણુનું દળ છે. ભાષા જેમાંથી ઉત્પન્ન થાય એવા પરમાણુનું દળ છે, એમાંથી ભાષાની ઉત્પત્તિ થાય છે, આત્માથી નહીં. એ ભાષા દિવ્યધ્વનિ અમારું આગમ. અને હું અને અમારા સંતો, આત્માના સાધક સંતો, એ બધા પ્રભુ ગ્રાહ્ય છે, એટલે કે જણાવવા લાયક છે. મારા માનવા લાયક એ વસ્તુમાં નથી. તો વિતરાગ કે કોણ કે બીજું સમજાય છે? કાંઈ એ ગ્રાહ્ય ગ્રાહ્ય શબ્દમાં ઊંડાણ બહુ પડ્યું પ્રભુ. આ કઈ વાર્તા નથી, આ તો ભાગવત કથા. ભાગવત ભગવત ભગવાન સ્વરૂપ આત્મા એની આ તો કથા છે. કે છે કે ગ્રાહ્ય ગ્રાહ્ય લક્ષણ, એનું લક્ષણ એવા સંબંધ જરાય જરાય લક્ષણ નો સંબંધ એ જણાવવા લાયક ને તું જાણનાર એવો જેનો સંબંધ, હા હા હા, એની નિકટતાને લીધે, ઘણી નજીકતાને લીધે, જેઓ પોતાના અનુભવ સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે, એટલે શું કહે છે, અમને દેખતા તને એમ થઈ જાય છે કે અમને દેખીને તને જ્ઞાન થયું, અમારી વાણી સાંભળતા તને એમ થઈ જાય છે કે વાણીને લઈને જ્ઞાન થયું, સમજાય છે કાંઈ? એ શું કહેજો, જરાય જરાય લક્ષણના સંબંધ એવો નિમિત્ત નૈમિતિક નજીકનો સંબંધ છે, જાણનાર જ્ઞાયક ભગવાન અને જણાવ્યા લાયક પુણ્ય પાપ શરીર વાણી મન દેવ ગુરુ શાસ્ત્ર સ્ત્રી કુટુંબ પરિવાર દેશ એ બધા ગ્રાય નામ જ્ઞાનમાં જણાવ્યા લાયક છે, પણ જ્ઞાનમાં એ મારા માનવા લાયક નથી, દેશ દેશ નહીં, આ દેશ મુંબઈ નહીં, હમતી મુંબઈ એમ કે છે ને, મહારાષ્ટ્રી જુઓ એમ કે છે હમતી મુંબઈ, રમતી તો નહીં, પણ અહીં તો કે છે ભગવાન કે છે કે ત્રણ લોકનો નાથ અને મારી વાણી એ પણ તારી નથી, જરાય જરાક સંબંધ લક્ષણ લક્ષણ કીધું ને, જણાવવા લાયક અને જાણનાર, એક તો રામ ને એક તો ગામ, એક તો રામ આત્મા જાણનારો ને એક તો ગામ આત્મા સિવાય અનંત પદાર્થો, એ અનંત પદાર્થમાં ભગવાન દેવગુરુ શાસ્ત્ર પંચ પરમેશ્વર પણ આવી ગયા, આકરું પડે ભારે, આ તો પંચ પરમેશ્વર ની ભક્તિ કરો તો ધર્મ થાય, ગુરુ ની ભક્તિ કરો તો ધર્મ થશે, આ ના પાડે છે, ભક્તિ તો રાગ છે પણ અને તારી ચીજથી ભિન્નતી થઈએ, ફક્ત પરજ્ઞેય તરીકે તું જાણનાર અને અમે જણાવીએ, પરજ્ઞેય તરીકે સ્વજ્ઞેયમાં તો તું જાણનાર ને તું જાણનારો તમે, સમજાય છે કાંઈ? પણ વ્યવહાર તરીકે ગ્રાહ્ય અને સર્વજ્ઞ પરમેશ્વરનો ઉપકાર છે, પરમાત્મા બિરાજે છે મહાવીરમાં મનુષ્યત્રે, પાંચે ધનુષનો દેહ છે, મોટું ક્રોધપૂર્વનું આયુષ છે, ચોવીસ તીર્થંકરમાં વિષ્મા તીર્થંકરના વારામાં મુનિ થયા છે, અને કેવળ જ્ઞાન ત્યારે શું છે, હજી આવતી ચોવીસમાં તેરમા તીર્થંકર થશે, અહીં જયારે જયારે પ્રભુ શિવપદને પામશું, અત્યારે હજી હરિયંત પદમાં છે, નમો હરિયંતાનમાં છે, જેમ મહાવીર ત્યાં હતા ત્યારે નમો હરિયંતાનમાં હતા, અત્યારે પ્રભુ નમો સિદ્ધાનંદમાં ગયા, એ શિવપદમાં થઈ ગયા, એ પ્રભુ પણ આવતી ચોવીસના તેરમા તીર્થંકરને અહીં કાળે એ પ્રભુ સિદ્ધ થઈશે, નમો સિદ્ધાનંદમાં ભળશે, એ સિદ્ધ થવા પહેલા અરિયંતપણાની આ વાણી છે, કે અમે જે ગ્રાહી છીએ અને તું ગ્રાહક છો, અરે પ્રભુ આ હા હા, અમે તો તારા જ્ઞાનમાં પર જ્ઞેય તરીકે પ્રમેય તરીકે જ્ઞેય તરીકે જણાવવા લાયક છીએ, શબ્દોમાં એક ફેર પડે તો ફેર પડી જવું છે, આ કઈ વાર્તા નથી, પ્રભુ આ તો ત્રણ લોકના નાથ એમના સંતો વિતરાગી મુનિઓ એમની આ વાણી એમ પણ વ્યવહારથી કહેવાય છે, અહીં કે છે કે એક ગ્રાય નામ જણાવવા લાયક અમે અને જાણનારો તું અમને એવો ગ્રાય ગ્રાય સંબંધ લક્ષણ વાળા સંબંધ અને નિકટ બહુ નજીકતા વાણિકાને પડે ને આ જ્ઞાન થાય એટલે એને એમ લાગે કે આ વાણીને લઈને એના જ્ઞાન થાય છે. વાણી ગ્રાહ્ય છે અને એનું જ્ઞાન તે ગ્રાહક છે. એ વાણીને લઈને ત્યાં જ્ઞાનનો પ્રયાસ અત્યારે થાય છે એમ નથી. સમજાય છે ગાય? પણ અમે દુકાને બેઠા ત્યારે નહોતું ને આ જ્ઞાન થાય ત્યાં માટે ફેર પડ્યો કે નહીં, આને લઈને આવ્યું કે નહીં. રોજ એની વાતો બહુ ન હતા, બહુ બ્રહ્માંડના અંત લાવવા એ સમ્યક દર્શન વિના અંત નહીં આવે પ્રભુ. અને એના વિના જેટલી ક્રિયાકાંડ કરે બધી થોથા ચાર ગતિમાં રખડવાનું છે. આય પરમાત્મા, એક પરમાત્મા એવા અનંત પરમાત્મા, અનંત તીર્થંકરો અને અનંત કેવળીઓ થઈ ગયા અને ભવિષ્યમાં અનંત તીર્થંકરોનું કેવળીઓ થશે એ બધા ગ્રાય તરીકે છે. તારા જ્ઞાનમાં પરજ્ઞેય તરીકે જાણવા લાયક છે અને તું તેનો પોતામાં જાણનારો તું છો. આટલો નિમિત્ત નિમિત્ત સંબંધ છે એ પણ વાસ્તવિક સ્વરૂપ નથી. એમ કે આ આત્મા ગ્રાહક જાણનાર છે, એ જાણનાર પોતે પોતાથી પોતાને જાણે છે, પરને પરની હયાતી છે માટે પરનું આ જ્ઞાન થાય છે એમ નથી. તે જ ક્ષણે જ્ઞાનની પર્યાય પોતાના સત્તાના સામર્થ્ય વડી અને પરને જાણવાની, પરની અપેક્ષા વિના જાણવાની પર્યાય ઉત્પન્ન થાય છે. એટલું યાદ રાખવામાં નિશાળમાં પાસ થવું હોય તો મારું ધ્યાન બહુ રાખે. છઠ્ઠી હાથમી આઠમી એલએલબી કે એમ એ આ શૃંખલા હોય છે ને, ડાક્ટરના એમ એ ના વચ્ચે ના એલએલબી ના, એમાં ધ્યાન બહુ રાખે મારા. આ કહેવા શું કે છે પણ હતી બાપુ, તારા ઘરની વાતો છે ભાઈ. તારું ઘર એવડું મોટું છે કે છે કે અમે અનંત તીર્થંકરોને કેવળીઓ તારા જ્ઞાનમાં જણાવીએ, પરજ નહીં તરીકે એવડો તો મોટો છો. સમજાણું કાંઈ તે પણ અને છે માટે તો તું અમને જાણ કે તારા જાણવાની શક્તિમાં ગ્રાહકમાં શક્તિ એટલી છે. ટીકાળી ભગવાન પોતે પણ પોતાને જાણે અને ટીકાળી તીર્થંકર કેવળીઓને પણ તે પોતાના ગ્રાહક ભાવમાં, જ્ઞાન ભાવમાં પરની અપેક્ષા રાખ્યા વિના જાણે એવો પ્રભુ તું છો. હા હા હા, મારે આવો ઉપદેશ તો આમાં શું કરવું? હા સાબું કઠણ પડે. આ કરવું બાપુ, બહારમાં લક્ષમાં જે છે એના અંતરમાં આવવું, એ ભગવાન પણ જાણનારા જણાવવા લાયક કમી છે. એક પૂરતાની શક્તિ છે યાદ આવી ગઈ છે, એમાં એક પંદરમી શક્તિ છે પ્રમેય પ્રમાણ, તારું જ્ઞાન પ્રમાણ છે અને બીજા પ્રમેય છે અને બીજા જ્ઞાનીનું જ્ઞાન પ્રમાણ છે અને તું પ્રમેય છો, એવી એક શક્તિ છે સમયકાળમાં પાછળ છે. પૂરતાની શક્તિ બધી હતો હજારો વારો બધી થઈ ગઈ ને, પોતેર વર્ષ છે તો આ બધું હાલે છે, સત્તર વર્ષની ઉંમર થી નેવું થયા. ધંધો જાતે જો છે ને, દુકાનમાં ધંધો કરતા પણ એટલો બે હું તો સાગર વાંચતો હતો. ગુરુના સંસ્કાર હતા ને, ક્યાંય વૃત્તિ નહીં વાત, અહીં કહે છે કે આ અમે અનંત તીર્થંકરો અને કેવળિયો એ તારા જ્ઞાનમાં પર તરીકે જણાય એવા અમે ગ્રાહ્ય અને તું ગાત એવા સમાન નિકટતાને લીધે જેવો પોતાના અનુભવ સાથે જાણે એ વાણી કામે પડી માટે જ્ઞાન થયું એ ભગવાનને જોયા માટે આ જ્ઞાન એનું થયું એવી એકત બુદ્ધિ અનાદિથી થઈ જાય છે કે સમજાય છે કાંઈ સમજાય છે કાંઈ અભિયામાં અનુભવ આજ છે એકબીજાને હોય છે ને બોલવામાં એમ કે ત્યાંથી એમ કે ત્યાંથી કોઈ હોય છે પેલા જૂની વાતમાં સાબલી મધ્ય હતું એ તમને ખબર નહીં આ તો બધું બહુ જોયું ઘણું જોયું પેલી જૂના માણસો સાબલી મધ્ય બોલતા વાત કરતા વખતે અમારા મામા હતા પૈસા વાળા મોટા ગ્રસ્તો ધનાર બધા જૂના સાબલી મધ્ય એમ કહેતા મામા તમે આ શું કહું છું હું મળતું નહીં તમે સાબલી મધ્ય શું કહો કે ભાઈ મને ખબર નથી સાબલી મધ્ય શું કહું પણ બીજા એક મારા મામા હુસ્સા હતા એને એવો અર્થ કર્યો કે આ બોલાય છે કોણો હોય પેલા વાત આમ ચાલતી વૃદ્ધોમાં સાબલી મધ્ય એટલે સાહેબ ને ભલી મતી થાય છે એવો અર્થ હતો વાત કરતા કરતા આમ બોલતા સાબલી મધ્ય એટલે સાહેબ ને ભલી મતી થાય છે એમ કરીને વાત શરૂ કરતા આય પરમાત્મા એ શરૂ કરે છે અને પર ગ્રાહક ગ્રીક ગ્રાહક છીએ તું ગ્રાહક છો તેથી તું અમને તારા ગ્રાહકમાં અમે છીએ માટે તું અમને જાણે છો એમ છોડી દે આ એવી તને સાહેબ ને ભલી મતી થાય છે ઘણું જોયું નાની ઉંમરમાં કઈ ધંધા કઈ કર્યાની નોકરી ઉકરી કઈક દુકાન ઘરની ઘરની પિતાજી દુકાન હતી એ 5 વર્ષ દુકાન ચલાવી હતી 17 વર્ષથી 22 તારીખ ભરું તમે વડોદરા કાંઈ આપણે તે પણ આ દુકાન હતું વાંચતો આગી જિંદગી એમ 90 વર્ષ વાંચન મગજું છે કરોડો ગ્રંથો ને કરોડો શ્લોકો ને પણ તાર અનુભવમાં આવ્યો ત્યારે સમજાવ આ ચીજ કોઈ બીજી છે એ વાંચન લાખ કરોડ કરે ને ગમે તે કરે પણ આત્મા જાણવાનો પ્રભુ અને તેમાં ભગવાન પણ જણાવા યુગ પરજ્ઞી તરીકે તેવો અતિ નિકટના સંબંધથી તને એમ થઈ જાય કે અમે છીએ માટે તને અહીંયા જ્ઞાન થયું તો તારા જ્ઞાન ગુણની હયાતીનો અભાવ થાય છે અમે છીએ માટે તને અમારી શ્રદ્ધા થાય છે એમ જો તું માન તો તારી શ્રદ્ધા ગુણમાં પોતાથી થવાની પ્રતિતિની શક્તિનો નાશ થાય છે એ રમણીભાઈ આ બધું સાંભળ્યું નહીં આ બધા પૈસા ને ધૂળમાં આવી વાત છે એવી વાત છે બહુ ભાગશાળી છે બાપા એ આ વાત કામે પડે ત્રણ લોકના નાથને એ ભાગશાળી ને ભાગવાને કામે પડે એવું છે બાપુ પૈસા વાળા ભાગશાળી નથી એ બધા ભાગશાળી છે એ અબજોપતિ એમ બધા હોય છે ને ઘણા જોયા છે ને ખાલી આવ્યા છે ને ભાઈ રામદાસભાઈ એમ રામદાસ શું કંપની હે રામદાસ કિલાચન આવ્યા હતા ખાલી બધા દર્શન કરાયા એ લોકો સર્વિસ ને પણ એમ ઘેરે બૈરાઓ બધા જઈ પાટણ માટે કાઢ્યા ઘર સારા માવજીએ મૂકી 1000 રૂપિયા મૂક્યા દર્શન કરાયા ત્યાં શાંતિભાઈ ને ઘેરી પણ એ બાપુ બહારના પૈસા શું ચીજ છે ધૂળ છે એ શું છે? આ તને તારી અંતર લક્ષ્મી ની ખબર ન મળે અને બહારની લક્ષ્મી માં મોહાઈને મુંજાઈને પડ્યો કે મેં અબજોપતિ અને મેં આવા અને આવા. એ તો પેલી વાત નથી, શાંતિ વાત ખુશાલ શાંતિ બાવા બહુ પણ એની વાત છે. ગોવામાં આપણા દાસમાં વાણ્યા હતા 2046 શું 42 ધૂળ બૈરા ને હેન્ડલ થયેલું ત્યાં આવેલા મુંબઈ પોણા 2 વર્ષ ની વાત છે. અસાજ હતા એને દવા કરવા આવેલા એના 2-4 દિવસ રાતે પોતે ઉચ્યા મને કઈક દુખે છે. એ કઈ કાંતિભાઈ હતા એમના વિવાહ હતા. એ તેવી કહેવે હું હતો ને કાંતિભાઈ પૂછશે એને ઘરે ગયા હતા અમે. એ કે એ હું ઉભો થતો ત્યારે ભાઈ મને દુખે છે. અહીં મુંબઈ ની વાત છે પોણા 2 વર્ષ પહેલા 42 રૂપિયા ત્યાં પડ્યા રહ્યા ધૂળ. હા હા શું કરે બાપનો તારો પૈસો એમ ને કોઈ વળી પૈસો ખર્ચી અને ધર્મ માની દે 2-5 લાખ ખર્ચે એટલે ધર્મ ધૂળી નથી ધર્મ સાંભળીને. હવે અહીં તો કે છે કે લક્ષ્મી તો ગ્રાહ્ય છે, જ્ઞાનમાં જણાવવા લાયક છે. તું જાણનારો ને એ તો જ્ઞેય છે જાણવા લાયક છે. તારી અને તારાથી દેવાય એવી ચીજ નથી. શું કીધું સમજાવું કઈ? આ ગ્રાહ્ય શબ્દમાં મોટી ગંભીરતા છે. નવ વાગે તા થાય ગ્રાહ્ય લક્ષ્મી છે તે જ્ઞેય પર જ્ઞેય છે, ભગવાન છે તે પર જ્ઞેય છે. મકાન ને દીકરા દીકરીઓ ને આ બધા શું કહેવાય તમારા કારખાના હે જર્મણીભાઈ, એ કારખાના બધા ગ્રાહ્ય છે. પરમેય તરીકે પર પરમેય તરીકે પર જ્ઞેય તરીકે જાણવા લાયક છે અને તું તેનો પર તરીકે એનો જાણવાનો છો. એ ચીજ મારી છે એમ તને થઈ જાય એને લઈને મિથ્યા દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે. કેમ વસ્તુનો એ સ્વરૂપ છે ને મિથ્યા અંજૂઠી દ્રષ્ટિ ઉત્પન્ન થઈ જાય છે. જે પરજ્ઞેય તરીકે વસ્તુ છે અને જે જ્ઞેયને જાણવા તરીકે જાણનારો એટલો એનો સંબંધ છે. એ ઉપરાંત ઊંઘી જઈને એ ચીજ મારી છે એવી જે માનતા છે તેને મિથ્યા નામ જૂઠી શ્રદ્ધા અનંત સંસારમાં પરિભ્રમણ ગર્ભ કર્યું છે. મિથ્યાત્મા એ મિથ્યા શ્રદ્ધામાં અનંત ભવનું પરિભ્રમણનું બીજડું કર્યું છે પ્રભુ. હા 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 એ બીજડાને તોડવા માટે ભગવાન આત્મા. હું એક જાણનાર ગ્રાહક છું, જણાય તે ગ્રાહ્ય છે. હા 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 મોટી આ શબ્દ છે ગ્રાહ્ય શબ્દમાં ઘણું લંબાણ ચલાવતું નહીં. લક્ષ્મીથી માંડીને પરમાત્મા સાક્ષાત ભગવાનના સમૌશ્રણો ભગવાનની વાણી ભગવાન પોતાની ઉપસ્થિતિની હાજરી એ બધી ગ્રાહ્ય નામ આત્માના જ્ઞાનમાં જણાવવા લાયક અને આત્મા જાણનાર એટલો સંબંધ છે. પણ એવી નિકટતાના સંબંધને લઈને જાણે કે હે ગ્રાહ્ય ગ્રાહક સંબંધને નિકટતાને લીધે જેવો પોતાના અનુભવ સાથે પરસ્પર શું કે છે પરસ્પર એ જણાય છે એ ચીજ જાણે મારી હોય અને હું જાણે જણાય છે એનો હું. આ તો ભગવાનના મંત્રો છે. ગ્રણલોકના નાથ તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમેશ્વર જેમ સર્વના ઝેરને ઉતારવાના મંત્રો છે ને એ તો પૂન હોય તો ઉતરે નહીં તો મેળવી પણ જાય તારા મંત્ર હોય તો હોય છે. આ મંત્ર તો એવા છે ફરે નહીં આ મંત્ર જેને લાગુ પડ્યા એનો આત્મા જન્મ મરણ રહિત થઈને પોતાની મુક્તિને પામનારો એવા મંત્ર છે. હા 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 છે, નજીક સંબંધને લીધે પોતાના અનુભવ સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે. એક વ્યક્તિમાં આટલું ભીડું છે, જાણે કે લક્ષ્મી મારી હોય કારણ એની પાસે આવી ખરી નામ, પણ એની પાસે તો પરમાણુ છે, એનો સ્વભાવ છે કે એની ચેકણ આવે. આપણે કહેવત નથી કાઠિયાવાડમાં કે ખાનારનું દાણે દાણે નામ છે, એમ કહેવાય સાંભળ્યું છે. હિન્દુસ્તાનમાં પણ શીખી ભાષા છે, ખાને વાલે કા દાણે દાણે નામ હૈ, એમ આ નામ નથી ના, ક્યાં નામ હતું, પણ તેના આશરે એવો છે કે જે રજકણો જગતના જ્યાં બીજાના દીવાની ક્રિયા થાય એવો સુગમ જ્ઞાન ને જ્ઞાયક નથી. સમજાણું કાય આ બધા 5 લાખ 2 લાખ જમાવે આપે એટલા બધા ન આપે, વાંધા પણ કદાચ એનું આપે 25-30 લાખ. ધર્મ ધોરંદર તસ્તી લઈને તસ્તી દોરાવે, મહેનત કરાવીને જેમાં આપ્યો હોય ને અમે પણ ચોરો તસ્તી ચોડી જવું, એવી તસ્તી લે બિચારા. અરે ભગવાન શું કરે તું, આ એ તો ગ્રાય છે, તને જણાવવા લાયક ચીજ છે, એ પણ પર તરીકે, અને તું તને જાણનારો સ્વ તરીકે છો. એવા ગ્રાહક અને ગ્રાયના નિકટ સંબંધને લઈને જાણે કે એ ચીજ છે માટે મને આ જ્ઞાન થાય છે. આખરી વાત છે પ્રભુ, વિતરાગની દીવ ધ્વનિ સંભળાય તેથી ત્યાં જ્ઞાન થાય અંદર, એ વાણીથી જ્ઞાન થતું નથી. વાણી તો જડ ને પર છે, સાંભળનારને તે કાળે તે પ્રકારના જ્ઞાનની ઉત્પત્તિનું યોગ્યતાને કાળે સ્વકાળે તે જ્ઞાન થાય છે, વાણીથી નહીં. છતાં અજ્ઞાનીને એવો ભ્રમ પડી જાય કે વાણી છે તો આ જ્ઞાન થયું, અને આ જ્ઞાન થયું છે મને આવું એવી હું વાત કરવા માંગુ છું, એ જ્ઞાન એવું છે માટે વાત કરવા માંગુ છું, પણ વાત કરવા માંગુ એ તો ગરમી દિશા ભાષા છે. વાત કરવાની છે તો ગ્રાહ્ય છે, એ ગ્રાહક નથી. સમજાય છે કે વાંચ્યો ને સાંભળી મધ્ય કીધું ને, સાહેબ ને ભરી મતી સાહેબ, સાહેબ ને ભલું જ્ઞાન થઈ જાય, આ જાતનું જ્ઞાન છે. અહીં કે છે કે એ નિકટતાના સંબંધથી એ જ જેવા થઈ જાય અનુભવમાં આવતું એક છે તેમને છે ને, ગર્ભમાં આવતા ઇન્દ્રિયોના વિશ્વાસ પરસ્પર એ જ જેવા થઈ ગયેલા, એ જ જેવા થઈ ગયેલા દેખાય એમ કીધું, એક જેવા થયા નથી. પહેલામાં આવ્યો હતું એક જેવા જાણે થઈ ગયા હોય, એટલે કે જાણે આ શબ્દો પડે છે માટે જ્ઞાન થાય છે, અને આ જ્ઞાન થયું તેથી તે પ્રકારનું જયારે વાણીમાં કહેવાનું કથન આવ્યું ત્યારે જાણે આ જ્ઞાન છે માટે વાણી આવી છે, એ ભ્રમ છે બધો. વાણી વાણીને કારણે ગાય થઈને જણાવવા લાયક થઈને જાણનારમાં જણાય છે તેવું છે. બધેથી હંકેલવું પડે આપણું, આ કાપડવાળા હોય છે ને એના પાટલા ને એટલા સમય અમકી પાટલા કે કોળાકની પાછી ઘડ્યું વાળે આવડતા આવડે તો એ ઘડ વાળી શકે, અટલસ હોય ને અટલસ નું નાના નાના શું કહેવાય, હે ના તે નથી, પણ આપણે પહેલા જોયેલું છે ભાઈ દુકાનમાં. અતલસ ના કાપડ ના હોય પોવાય, એને વાતમાં વાળી વાળીને આટલું કરી મૂકે, પણ એ છૂટું કર્યું હોય વાળ ના પોતે આવડે પણ હમકી શકે, બીજાને આવડે નહી. એમ જેને આ ભૂલ કરી છે તે ભૂલ ને ટાળી શકે હું છે, બીજો કોઈ ભૂલ ટળાવી દે ને બીજાને કારણે ભૂલ ટળે. નિર્વાણ એવું વસ્તુના સ્વરૂપમાં નથી. હા હા હા, એ અહીં કે છે એક સાથે જાણે પરસ્પર એક જેવા થઈ ગયા, જોયું એ થયા નથી. એ વાણી સાંભળતા જ્ઞાન થાય છે, માટે વાણી અને જ્ઞાન બે એક થયા નથી. અને તે વાણી ક્યાંય જ્ઞાન થયું નથી, પણ એ જેવા માને છે. અને બીજાને બેઠા કરાવવું નતું, આ એને હું જ્ઞાન થાય છે તો આ વાણીને કારણે થતું. આવી દલીલ કરે, કઈ કરવું ના પાડે છે. પ્રભુ તને ખબર નથી, સારા તે પ્રકારના તે વખતે જ્ઞાનની ઉત્પત્તિનો તે પ્રકારનો સકાળ છે, એમાંથી ઉત્પન્ન થઈ છે ભાષાને લઈને. હા, પણ ભાષાને લઈને થાય તેમ પર માનતા થઈ જાય છે. પરસ્પર એ જેવા થઈ ગયેલા દેખાય છે, એવા ભાવ ઇન્દ્રિયો વળી રહેવામાં આવતા ગ્રાહ્ય જે છે, ભાવ ઇન્દ્રિયો વળી ગ્રહવામાં આવતા ઇન્દ્રિયોના વિષયભૂત પ્રસાદી પદાર્થો બધાના છે. એમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, વાણી, ભગવાન, દેવ, ગુરુ, શાસ્ત્ર, પંચ પદ બધું. હા હા હા, ઇન્દ્રિયોના વિષયભૂત પ્રસાદી પદાર્થો તેમને હવે જીતવાની વાત કરે છે. પોતાની ચૈતન્ય શક્તિનો સ્વયં નહીં અનુભવમાં આવતું, એને લઈને નહીં, વાણીને લઈને નહીં, ભગવાનને દીક્ષાને લઈને જ્ઞાન નહીં. આવી વાત ભાઈ, દુનિયાના દયા આગળ આવી વાતો લાગે પાગલ જેવી લાગે છે. ધર્માત્મા પ્રકાશમાં કહ્યું છે કે ધર્માત્માઓ સૂક્ષ્મ વાતનું તત્વ નહીં કરે તો પાગલો ને પાગલ જેવું લાગે, એમ પ્રાપ્ત છે. પાગલો ને આંબળના પાગલ જેવા હોય એને પાગલ જેવું લાગે, હું માંડેતા હું કહેતા પ્રભુ આંબળ. દુનિયાની પ્રકૃતિના સ્વભાવો કેવા પ્રકારને બધા લાખોને જાણીએ છીએ બાપા. આ વાત આખી કોઈ જુદી જાત છે. ત્રણલોકના નાથની વાતો એ અત્યારે ક્યાંય મળવી સાંભળવી મુશ્કેલ પડેલી છે. એ અહીં કહે છે એ ભાવેન્દ્રી વળી, જો ભગવાન પણ ભાવેન્દ્રી વળી જણાવવામાં આવતા હતા, અંદર જ્ઞાન વળી નહીં. હા હા હા, ભગવાન આમ પરમાત્મા બિરાજે છે ત્યાં સમોસરણમાં અનંતવાદ જેવો છે, કારણ કે મારી દેહમાં પણ આ જીવે અનંત ભવ અનંત પુદગલ પ્રાવર્તન કર્યા છે. બહુ આપણું કહ્યું અનંત ભવ, કેટલાક અનંત પુદગલ પ્રાવર્તન, એક અનંત બીજા અનંત એવા અનંત અનંત ભવ મહાવિદ્યમાં કહેવાય. અને ત્યાં પરમાત્માનો વિરહ પૂજ્ય હોય નહીં, ત્યાં ત્રણ લોકના મહાતીર્થંકરોના સમૂહ સદાય બિરાજમાન, ત્યાં જે અનંતવાર ગયો છે પણ અડવા દીધું નહીં મારે અંદર. એ તો ભગવાન કે અમારાથી તું જુદો છો, આમ એમ કહીને વાત ઉડાવી દી મારો. અહીં કહે છે કે અમારી વાણી સાંભળીને તને જે જ્ઞાન થાય એને તને એમ થઈ જાય કે વાણીને લઈને જ્ઞાન શું છે એ તારી ભ્રમણા છે. હા હા હા, સાંભળનારા કેટલા ભેગા રહેજો, શાંતિથી સાંભળે છે ભગવાન આવી વાતો બાપા. આ તો પરમાત્માના ઘરની પરમાત્માના સંદેશ છે બાપા. હા 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 હા, એ એક જેવા થઈ ગયેલા દેખાય એને ઇન્દ્રિયોના વિષ પ્રસાદી તેમને પોતાની ચૈતન શક્તિનો સ્વયંભેર અનુભવમાં આવતું. એ નિમિત્તો છે માટે અહીં નામ થાય છે એમ નહીં. મારો ભગવાન ચૈતન સ્વભાવનો એવો સ્વરૂપ છે કે સમયે સમયે સ્વપર પ્રકાશની પર્યાય મારાથી મારે લઈને પરની અપેક્ષા વિના પ્રગટ થાય છે. હા હા, એવા ચૈતન શક્તિ વળી સ્વયં નૈવ અનુભવમાં આવતું. પોતાની મેળા એ પરના લક્ષ વિના, પરનું લક્ષ થઈને જ્ઞાન થયું તેના લક્ષ વિના અનુભવ આવ્યો. અસંગ પણ તે વડે સર્વથા જુદી કરી. અસંગ જુઓ, દરેકમાં શબ્દ જુદો વાતી. આ પર વસ્તુ છે તે સંઘ છે, એનાથી જુદો તે અસંગ તું છો. હવે એની વાત જરી છે પણ